ચંદ્ર વચનામૃતજી આંક 411 મુંબઈ આસોસુદ 10 1948. ભગવતી વગેરે સિદ્ધાંતોને વિશે જે કોઈ કોઈ જીવોના ભવાંતરનું વર્ણન કર્યું છે તેમાં કંઈ સંશયાત્મક થવા જેવું નથી. તીર્થંકર તો પૂર્ણ આત્મ સ્વરૂપ છે, પરંતુ જે પુરુષો માત્ર યોગ ધ્યાન આદિકના અભ્યાસ બળવડે સ્થિત હોય તેમાંના ઘણા પુરુષો પણ તે ભવાંતર જાણી શકે છે, અને એમ બનવું એ કંઈક કલ્પિત પ્રકાર નથી. જે પુરુષને આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન છે તેને ભવાંતરનું જ્ઞાન ઘટે છે હોય છે. ક્વચિત જ્ઞાનના તારતમ્ય ક્ષયોપસમ ભેદે તેમ નથી પણ હોતું, તથાપિ જેને આત્માનું પૂર્ણ શુદ્ધપણું વર્તે છે તે પુરુષ તો નિશ્ચય તે જ્ઞાનને જાણે છે, ભવાંતરને જાણે છે. આત્મા નિત્ય છે, અનુભવરૂપ છે, વસ્તુ છે, એ પ્રકારો અત્યંતપણે દ્રઢ થવા અર્થે શાસ્ત્રને વિશે તે પ્રસંગો કહેવામાં આવ્યા છે. પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો પત્ર છે. પ્રશ્ન મૂક્યો છે ત્યાં સૌભાગભાઈએ કે આજે જગતના જીવોના ભવાંતરનું વર્ણન જે કરવામાં આવ્યું છે એ સાચું છે કે કલ્પના છે. કેટલીય કથા આપણે વાંચીએ, જ્ઞાની પુરુષોએ એ કથાનું યોગની અંદર આગમમાં આવી કથાઓ 3000 ઉપરાંત કથાઓ આપી છે. એ કથાની અંદર એ જીવના અનેક ભવોની વાત હોય, તે ભવની વાત નહીં, એનો પૂર્વભવ શું હતો, એનો પૂર્વભવ શું હતો, એની સાથે સંબંધિત હતા, એના ભવમાં પૂર્વભવમાં એને શું સંબંધ હતો, એને પૂર્વભવમાં શું સંબંધ હતો, આવી કથાઓ આવે. કેટલીક વાર તો 9 ભવ આવે. તો આવી સંભળાયેલી કથા છે જે હરિભદ્ર સુરીની, કેટલા ભવોનું વર્ણન આવ્યા જ કરે, અને એ ભવોના ભવાંતર બતાવતા બતાવતા જ્ઞાનીઓ કર્મ સિદ્ધાંતની વાતને પ્રરૂપિત કરે, દ્રષ્ટાંત દ્વારા પ્રરૂપણા સિદ્ધાંતની થાય. પણ એ આમ કર્મ બાંધ્યું પૂર્વે તો એનું પરિણામ શું આવ્યું, કર્મનો વિપાક શું થયો, એ વિપાકની અંદર જ્ઞાની પૂર્વભવની વાત કરે. આમ કેમ બન્યું, શાલીભદ્રને આટલી પુણ્યાય કેમ, તો શાલીભદ્રનો જીવ પૂર્વમાં શું હતો, કયા દાનની કયા સત્કર્મનું એને આ ફળ મળ્યું, આટલી બધી વૈભવ ઐશ્વર્ય કેમ, જીવને પ્રશ્ન થાય. તો ત્યાં જ્ઞાનીઓ કર્મ સિદ્ધાંતને સમજાવવા માટે એમ કે ભાઈ એની પુણ્યાય છે, તો પુણ્યાય શું સમજાય, તો કે પૂર્વભવમાં એ બાળક હતો, એને આવું દાન આપ્યું હતું. કોઈને એવા અપાર કષ્ટ વેદવા પડે, એવી પીડાઓ આવે, એવી વેદનાઓ આવે, એવા દુઃખ આવે, આ કેમ મને આમ, જ્ઞાનીઓ એને સમાધાન આપે, પૂર્વે આવું એક અશુભ કર્મ કર્યું હતું, આવો એક અશુભ ભાવ કર્યો હતો, અને એ ભાવ પરંપરાએ એ ભાવ ઉદયમાં આવે છે, એ કર્મ બંધાય છે, એની કાળ સ્થિતિ બંધાય છે, એનો અનુભાગ બંધાય છે, અને વચ્ચેના ભવોની અંદર જો આત્મસાધના હોય નહીં તો કર્મ પાતળું પડતું નથી. એ પણ બતાવે કે કર્મ ઉત્કૃષ્ટ બાંધ્યું હોય અને વચ્ચે જીવ સત્સંગના યોગે ધર્મના યોગે સાધના કરે તો બાંધેલું કર્મ ઉદયમાં આવતા પહેલાં પાતળું પડી જાય, પ્રકૃતિ બદલાઈ જાય, અનુભાગ બદલાઈ જાય, સ્થિતિ બદલાઈ જાય. એનો જે રસ છે એ તીવ્રતાવાળો રસ મંદતાને પામે, એની કાળ સ્થિતિ એ દીર્ઘ હોય એ અલ્પકાલીન થાય, અલ્પ હોય તો દીર્ઘકાલીન થાય. આવા સંક્રમણ અપવર્તન આવી પ્રકારની અનેક વ્યવસ્થાઓ કર્મ સિદ્ધાંતની અંદર આત્માની સાધનાને આધારિત છે. કર્મ બાંધનાર આત્માનો ભાવ છે, જીવનો ભાવ છે. તો આ જીવના ભાવનું પરિણામ જો બાંધ્યું છે તો છૂટવાનું પણ એ ભાવથી જ છૂટાય. જે ભાવે કર્મ બાંધ્યું છે તે જ ભાવે છૂટાશે. પણ કર્મનો સિદ્ધાંત એક અટલ છે કે ઉદયમાં આવ્યા પછી હવે જીવ એને ટાળી શકતો નથી, અને એ વાત તીર્થંકર સુધી લીધી છે કે જિનેન્દ્ર શક્રેન્દ્ર આ બધાય સમર્થ નથી. ક્યારે? કર્મ ઉદયમાં આવે ત્યારે. ત્યાર પહેલાં એને જે ખેરવવાનું હોય, જે પરિવર્તન કરવાનું હોય, જે ભાવમાં ફેરફાર કરવો હોય, એની તીવ્રતાને મંદતા કરવાની હોય, એની દીર્ઘતાને અલ્પતા કરવાની હોય, આ જે કંઈ કરવું હોય એ તું કરી લે. પૂર્વે અજ્ઞાન ભાવમાં અનંત જન્મ મરણમાં આ જીવે કયા કયા કર્મો અને કેટલા કેટલા બાંધ્યા છે એનો હિસાબ જીવ પાસે છે નહીં. પણ જ્ઞાનીઓ કહે છે કે સમયે સમયે જીવ અનંત કર્મો બાંધે છે. એ બધાની સ્થિતિ ક્યાંય લાંબી છે એવું નહીં, કોઈની ટૂંકી છે, કોઈ એક સાથે આવે છે ખરી જે ખબર નથી પડતી. પરંતુ ભાઈ, કર્મના ક્ષય વિના મુક્તિ નથી. સાદું ગણિત આ તત્વજ્ઞાનની બહુ ઊંચી વાતોને બાજુ ઉપર મૂકીએ તો સાદું સમજવાનું આ કે જીવને બંધન છે એ કર્મનું છે, એ સિવાય કોઈનું નથી. અને કર્મના બંધન સિવાય મુક્તિ નથી. અને કર્મનું બંધન ધર્મથી છૂટે એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. જગતમાં એક ધર્મ જ એવું તત્વ છે કે જે કર્મને તોડી શકે, અને એ ધર્મ આવા આત્મત્વ પ્રાપ્ત પૂર્ણ પુરુષોનો બોધ, એ જ ધર્મ છે. કર્મ કટેસો જીને વચન, કૃપાળુદેવે લખ્યું, કર્મ કટેસો જીન વચન. જીન વચનનું ઓળખાણ શું? જીન વચનની પ્રતીતિ શું? જીન વચનની સાબિતી શું? તો કે જેના વચનના બળથી કર્મનો ક્ષય થાય આ જીન વચન છે. આવા જ્ઞાની પુરુષના વચનો, એની અંદર એણે આ સિદ્ધાંત, આ બધા બહુ દુર્ઘટ સિદ્ધાંતો છે, કઠિન છે. ભલભલા યોગીઓ, મહારથીઓ, જ્ઞાનીઓ પાછા પડ્યા છે. આત્માની, બ્રહ્મની અને પરબ્રહ્મની વાત કરનારા, યોગની અંદર જબરજસ્ત આગળ વધેલા પુરુષો પણ આ કર્મ સિદ્ધાંતના રહસ્યને પામી શક્યા નથી. એટલે એણે કાં તો ઈશ્વરને મૂકવો પડ્યો છે, કાં કોઈ કર્મનો દાતા મૂક્યો, કાં ફળનો દાતા મૂક્યો, કાં કરાવનાર મૂક્યો. આણે કર્યું, આ કરાવ્યું, પ્રકૃતિએ કરાવ્યું. હું તો સાવ ડાયો છું, હું નિર્દોષ છું, પ્રકૃતિ આ કરાવ્યું. આ છોડાવશે તો એ કોઈ છોડાવશે, મારે તો કંઈ કરવાનું નથી. આવી પ્રકારની જેને કહીએ કે કોઈ વાત બેસે નહીં, વૈજ્ઞાનિક નથી. વૈજ્ઞાનિક વાત તો એ છે કે જે કરે એ જ ભોગવે. વૈજ્ઞાનિક વાત તો એ છે કે જેવું કરો તેવું જ પામો. આ વિજ્ઞાન છે. વિજ્ઞાન તો એ પ્રકારનું કે જે કાર્ય છે એનું કારણ હોવું જ જોઈએ. કાર્ય માટે આજે વિચાર કરો છો તો કારણ હશે જ, ભલે લક્ષમાં ન આવે પરંતુ છે, ભલે ધ્યાનમાં ન આવે પરંતુ કારણ છે જ. કારણ વિના કાર્યની નિષ્પત્તિ થાય નહીં. આ વિજ્ઞાન છે. આ વિજ્ઞાન સુધી કોઈ જઈ નહીં શક્યું. કોઈ અટકી ગયા, કોઈ રોકાઈ ગયા, શ્રદ્ધાનો આશરો લઈ લીધો, અને આત્મતત્વની શ્રદ્ધા છે એની ત્યાં ઉણપ આવી ગઈ. એટલે આત્મતત્વની નિત્યતા, ક્યાંક નિત્યતાનો ભોગ અપાઈ ગયો કે આત્મા તો છે, પછી પાછો મળી જશે. આ બિંદુ છે એ સિંધુમાં ભળી જશે, આ જ્યોત છે એ મહાજ્યોતમાં ચાલી જશે, અદ્રશ્ય થઈ જશે. પરંતુ આત્માની સ્વતંત્રતા, આત્માનું અસ્તિત્વ ચિરકાલીન, શાશ્વત, સનાતન, આ વાત કહેનારા તો કોઈ વિરલ પુરુષો આ જગતમાં થયા છે. જ્ઞાનીઓની અંદર પણ વિરલ, સર્વજ્ઞની આ કોટી છે, વિતરાગોની આ કોટી છે. આ કેમ પાર પામી શકાતું નથી? તો કે છે, જ્યાં સુધી જીવની અંદર રાગ દ્વેષ છે ત્યાં સુધી જ્ઞાનને આવરણ છે. કેવળ જ્ઞાન ત્યાં સુધી પ્રકાશિત થતું નથી જ્યાં સુધી મોહની અકર્મ છે ત્યાં સુધી. અને મોહની અકર્મ એ ભ્રાંતિનો અંશ પણ હોય, અંશ તો પણ જીવના પૂર્ણ જ્ઞાનને એ આવરે છે, રોકે છે. અને આ સિદ્ધતાએ પહોંચેલા જે પુરુષો છે બધા સિદ્ધ આત્માઓ, જૈન દ્રષ્ટિએ બધા ઈશ્વર કહેવાય છે. કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. જેમણે આવી પૂર્ણતા અને શુદ્ધતા પ્રાપ્ત કરી છે એવા મહાન આત્માઓ એને જૈન જગત ઈશ્વર તરીકે માને છે. દોષયુક્ત ઈશ્વર ન હોય, રાગયુક્ત ઈશ્વર ન હોય, કસાઈ સહિત ઈશ્વર ન હોય, ઈચ્છા સહિત ઈશ્વર ન હોય, ઈશ્વરની જબરજસ્ત વ્યાખ્યા છે. એટલે ઈશ્વરમાં ક્યાંય કરતા પણ આરોપિત ન થાય, ઈશ્વરને ક્યાંય ન્યાયાધીશ ન બનાવાય. જબરજસ્ત વાત છે. હવે શાસ્ત્રોમાં આવી વાત આવી એટલે સૌભાગભાઈને પ્રશ્ન થયો કે બધા લોકો આવી વાત લખીએ, અને માણસનું પોતે પોતાનું જાણે એ તો સમજી શકાય, પણ આ જગતના જીવોના ભવાંતરનું વર્ણન કર્યું છે, અને કેવું વર્ણન કર્યું છે, તાદૃશ્ય વર્ણન. એના પૂર્વભવમાં હોય તો આ હતો, અહીંયા હતો, આમ જતો હતો, એકવાર આમ થયું, એકવાર આમ થયું, એની વિગત તલસ્પર્શી એટલી બધી. જ્યારે એ કથાનક વાંચીએ ત્યારે એમ થાય કે આટલી બધી વિગત તો જ્ઞાનીઓ કેવી રીતે જાણીએ. એ સમયે જ્ઞાની વિદ્યમાન હતા? આ નવ નવ ભાવ, પંદર પંદર ભાવ, પચીસ પચીસ ભાવ, અને એની વિગતમાં કોઈનો તિર્યંચનો ભાવ, કોઈનો નારકીનો ભાવ, કોઈનો દેવનો ભાવ. આ જ્યારે વાત લખી ત્યારે એ કે આ વિમાનમાં હતો, આ વિમાનની અંદર દેવગતિમાં હતો, ત્યારે એને આ પ્રકારનું થયું, આવો પરિસર આવ્યો, આવો ઉપસર્ગ આવ્યો, આવો સંબંધ થયો, એમાંથી આમ થયું, અને એનું પરિણામ આ આવ્યું, એનું પરિણામ આ આવ્યું, એમ કરીને કે અત્યારે આની જે આ સ્થિતિ છે એનું સમાધાન આપે જ્ઞાનીઓ કે આનું કારણ આ છે. ભગવાન મહાવીર પાસે મેઘકુમાર જેને બેસે કે પ્રભુ આખી રાત હું તો આ દીક્ષા લીધી પણ થાકી ગયો, તમારા સાધુઓ બધા એટલા અવર જવર કરતા આખી રાત મને ઊંઘ ન આવી, આવો સંયમ મારે જોઈતો નથી, આના કરતા મારો મેલ શું ખોટો, લ્યો આ તમારો ઓઘો ને આ તમારી મુપત્તિ રાખો તમારી પાસે, હું આ આવેલો. ભગવાને એને કીધું કે સાંભળ, પૂર્વના ભવમાં તું આવો હાથી હતો, અને આખા જંગલમાં દાવાનળ પ્રગટે છે ત્યારે બધા જ પ્રાણીઓ નાશભાગ કરીને જીવ બચાવવા દોડે છે ત્યારે તું પણ દોડતો હતો, અને તારા પગને જે ઊંચો કર્યો હતો એ નીચે મૂકવા જતા તારી નજર ગઈ કે એક સસલું તારા પગને આશ્રય માનીને નીચે ઊભું રહી ગયું, તો બેસી ગયું. હાથીનો મોટો પગ, સસલાને એમ થયું કાતો પહાડ આવી ગયો, હવે મને આ દાવાનળ નડશે નહીં. આને જોયું કરે હવે જો હું પગ મૂકું તો શું થાય, તો આ સસલાનો તો પ્રાણ નીકળી જાય. તો તે ભવમાં તે દયા પાડી, હાથીના ભવમાં દયા પાડી. ત્રણ દિવસ સુધી તું ઉભો રહ્યો દાવાનળ સડગો ત્યાં સુધી, અને આ સસલાના જીવની રક્ષણ કર્યું. એમાં ને એમાં જ્યારે આ બધું પતી ગયું, સસલું નીકળી ગયું ને પગ મૂંડવા જાય છે, ત્યાં પગની અંદર સ્નાયુઓ કામ કરતા નથી, તું પડે છે, ખાલી ચડી જાય ત્યારે બેલેન્સ ન રહે, અને પડે છે, તમર ખાઈને એ હાથી ત્યાં મૃત્યુ પામે છે. પણ આવી જે તારી દયાના ભાવ હતા, દયાના પરિણામ હતા, એને કારણે તું શ્રેણીક મહારાજાને ત્યાં રાજપુત્ર તરીકે અવતર્યો છે. તારા દયાના ભાવથી ત્યાં સંયમ ધર્મ ધારણ કર્યો છે. આત્માના ઉત્તરોત્તર વિકાસની ગાથા છે. અને એક રાતની અંદર સાધુઓ માત્ર બાજુથી ચાલ્યા, અને એને કારણે તો ડિસ્ટર્બ થઈ ગયો, કંઈ વાંધો નહીં, જીવન તો અનંત છે, પણ અહીં સુધી પહોંચ્યો છું. હવે મેઘકુમાર સ્થિર થઈ ગયા. જ્ઞાનીઓ આવા કર્મ સિદ્ધાંતને દ્રષ્ટાંતના આધાર ઉપર, જીવનની ઘટનાઓના આધાર ઉપર પડતા જીવોને સ્થિર કરાવી દે છે. ઘણીવાર જીવો પતન તરફ ધસી જતા હોય, અને કોઈ આવે તો કે તને યાદ છે તારો બાપ કોણ હતો, કેવા સંજોગોમાં તમારા કુટુંબોએ કેવા કેવા લોકોના ઉપકાર કર્યા છે, અને તું ભોગ વિલાસમાં પડ્યો છું, કયો તારો ઇતિહાસ, કયું તારું કુટુંબ, કઈ તારી પરંપરા, કયો તારો ધર્મ, કયો તારો દેવ, કયા તારા ગુરુ, અને એનું સંતાન તમે આ કરો છો. જેને આવી દયા પાડી છે એના બાળકો આવા હિંસક થશે? જો આવું કંઈ એનું અનુસંધાન કરાવી દેવામાં આવે ઇતિહાસ સાથે, જીવનની ઘટનાઓ સાથે, તો જીવનમાં પલટો આવે છે, પરિણામ રોકાઈ જાય છે. અશુભ પરિણામ, પાપ પરિણામ, નીચ વૃત્તિઓ, અધમ વૃત્તિઓ જીવમાં આવી જાય. નિમિત્તાધીન જીવ છે આ સંસારના આવા અશુભ નિમિત્તોની વચ્ચે રહેનારો, નિમિત્તની અંદર ક્યારેક ઘસડાઈ જાય, ક્યારેક આત્મબળ ઓછું પડે, ક્યારેક બોધબળ ખૂટી જાય, અને જીવ તણાઈ જાય. ક્રોધમાં તણાય, માનમાં તણાય, મોહમાં તણાય, લોભમાં તણાય, કષાયોના પ્રવાહની અંદર આ જીવ તણાઈ જાય. જ્ઞાનીઓ તે સમયે આવી પ્રકારનું અનુસંધાન આપે છે. આવા બધા અનુસંધાનો ભગવતી સૂત્રની અંદર ઉદાહરણમાં આપ્યા છે. પ્રશ્ન એ થયો મુમુક્ષુને કે આ જ્ઞાનીઓએ બધી વાત કરી છે, અમને તો લાગે છે કપોળ કલ્પિત વાતો હોય એવું લાગે છે. કેમ કે કોકના ભાવમાં તિરંજની સાથે જોડે ને, કોઈને રાજાની સાથે ને, કોકને રંકની સાથે ને, પછી આમ થયું તું ને આમ થયું, આપણે એને શું ખબર પડી. તો અત્યારે જેમ લેખકો છે ફિક્શન લખે છે, સાહિત્યમાં એક પ્રકાર છે ફિક્શન, એટલે કાલ્પનિક વાતો. અત્યારે નવલકથાઓ જે બધી હોય એ સત્ય ઘટનાઓ છે, એ ચરિત્ર નથી, એ કથાનકો નથી, એ કલ્પનાઓ છે. સરસમાં સરસ નવલકથા હોય પણ કલ્પના. તો આ કોઈ કવિની કલ્પના છે, લેખકની કલ્પના છે, ચાતુરી છે? આગમની અંદર જે કથાનકો આપ્યા છે અને જે કથાનકોમાં ભવાંતરનું વર્ણન કર્યું છે, એ ભવાંતરનું વર્ણન કલ્પિત છે કે હકીકત છે? આ પ્રશ્ન આપણને પ્રશ્ન થાય. કેમ કે કાળ બદલાય એમ કાળની સાથેના એના સંયોગો બદલાય, અને સંયોગો બદલાય એટલે જે સંયોગોથી આપણે પરિચિત નથી એ સંયોગોની વાત આવે એટલે આપણી બુદ્ધિમાં ઉતરે નહીં. આ બધી વાતો હશે એ એવી વાતો છે કે ત્યારે મનુષ્ય સૃષ્ટિને દેવ ગતિ સાથેનો પણ સંબંધ હતો. આજે તો પુણ્ય પરવારી ગયું છે, દેવગતિને તો વાત છોડી, પુણ્યશાળીનો યોગ નથી મળતો, મુમુક્ષુનો યોગ ન મળે, જ્ઞાનીઓનો ન મળે, એટલા હીન પુણ્ય અને હત પુણ્ય એવા આ દુષ્મ કાળની અંદર રહેલા જીવો, એને શું કલ્પના આવે, એને શું સમજ આવે? તો આવા કથાનકો જ્યારે સાંભળે ત્યારે એને એમ થાય કે આવું હશે, આ કેમ બને? કોઈ દેવે આવીને એને સહાયતા કરી, આપણને એમ થાય કે શું વાત છે, આવું આ તો બધું ખોટું છે, અગડમ બગડમ છે. આ સ્વર્ગમાંથી સાલી ભદ્રનો બાપ એને આવી ધન સંપત્તિ આપતો તો આ ક્યાંથી બને, કેવી રીતે બને? એ વિમર્શાને કોઈ માતાજી પ્રસન્ન થયા, દૈવી શક્તિ એને મદદમાં આવી, કેવી રીતે બને? આ ધર્મ કાર્ય કરવાની અંદર આવી દૈવી શક્તિ કોણ આવે? વાત બેસે નહીં, બેસે નહીં. એટલે આપણને શંકા કેના ઉપર થાય, કેનાર ઉપર અથવા લખનાર ઉપર. લખનાર કોણ છે? જ્ઞાનીઓ છે. હવે પ્રશ્ન એ છે કે જ્ઞાની આવો કલ્પનાનો વેપાર કરે? જહાં કલ્પના જલ્પના તહા માનો દુઃખાય, મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાઈ. કૃપાળુ દેવ તો કહે છે કે આ કલ્પના ને જલ્પનાનો જ્યારે અંત આવે ત્યારે તો વસ્તુની પ્રાપ્તિ થાય છે. તો આ જ્ઞાની પુરુષોએ કલ્પનાનો વેપાર કર્યો છે? આ શાસ્ત્રોમાં જે કથાનકો આપ્યા છે એ બધી બોગસ છે, અંબક છે, શું છે? ભવાંતરનું જ્ઞાન છે ત્યાં. એ કથા એ ભવ પૂર્તિ નથી આપી, એને અનુસંધાન આપ્યા છે અને અનુસંધાનથી સિદ્ધાંત સમજાયો છે. કૃપાળુ દેવ લખે છે કે જે વર્ણન કર્યું છે ભગવતી વગેરે આગમોમાં તેમાં કંઈ સંશયાત્મક થવા જેવું નથી. જો આપણી મતિ ન ચાલે ને તો આવા પુરુષના પ્રમાણથી ચાલવું, કે સંશયાત્મક થવા જેવું નથી. હવે આપણી ઇન્ટેલિજન્સનો અહીંયા વિષય આવતો નથી, લિમિટ છે, વી હેવ ગોટ ટુ ધ લિમિટ. સંશયાત્મક થવા જેવું નથી. તીર્થંકર તો પૂર્ણ આત્મ સ્વરૂપ છે, પૂર્ણ આત્મ સ્વરૂપ છે. એમની સર્વજ્ઞતા તો એવી છે કે જગતના કોઈ પદાર્થની કોઈ પર્યાય એના જ્ઞાનથી અજ્ઞાત નથી. પણ કૃપાળુ દેવ તો એથી આગળ વધીને કહે છે, પરંતુ જે પુરુષો માત્ર યોગ ધ્યાન આદિના અભ્યાસ બળ વડે સ્થિત હોય તેમાંના ઘણા પુરુષો પણ તે ભવાંતરને જાણી શકે છે, અને એમ બનવું એ કંઈ કલ્પિત પ્રકાર નથી. આત્મસાધનાની અંદર, યોગ માર્ગની અંદર જે આગળ ચાલે છે, જે ઇન્દ્રિયાતીત શક્તિના આધાર ઉપર જેની સાધના છે, એ બધી જ પોતાની કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયને સમાવીને જે જ્ઞાન ઉપર જે આગળ ચાલે છે, આ યોગની અંદર તો પહેલા વહેલા આ ભૌતિક શક્તિ છે એ શક્તિનો નિરોધ કરવામાં આવે છે. આપણી શક્તિ, આપણા હાથ પગ આંખ નાક કાન, આ બધી આપણી મર્યાદા શું? આપણી ઇન્દ્રિયો. હું આમ કરી નાખું ને તેમ કરી નાખું, તું શું કરી શક? તારી ઇન્દ્રિયોમાં જેટલી તાકાત છે એ જ, બાકી કાંઈ ન કરી શક. એટલે આપણે ત્યાં શબ્દ સરસ છે કે સૈકો પાપડે ન ભાંગી શકતો. કેમ કે ઘણી વાર શરીર એવું નબળું થઈ જાય કે પાપડ પણ ભાંગી ન શકે. આ શિયાળો આવ્યો ને, ખાવા અડદિયા તો એમ કે બાળીઓ બાય અડદિયો જરા ભાંગી દો, કાકા અડદિયો ખાવો તારે તો ભાંગવાની તો તેવડ નથી, તો શું પચાવવાનું તું? એવી સ્થિતિ આપણી મર્યાદા આપણી ઇન્દ્રિયો છે. યોગ માર્ગની અંદર ઇન્દ્રિયોથી પર પોતાના સામર્થ્ય છે એની સાધના ચાલે છે, અને ધ્યાન માર્ગની અંદર એની જે અતિન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિય છે, શરીરની અંદર રહેલી, શરીરથી પર, ઇન્દ્રિયોથી પર જે તાકાત છે, એ તાકાતની સાથે અનુસંધાન કરીને સાધનાનો માર્ગ, સાધનાનું કેન્દ્ર ચૈતસિક શક્તિ છે, ભૌતિક શક્તિ નથી. બદામ ખાવાથી એ યોગ માર્ગમાં આગળ નથી વધતો. જે યોગીઓ સંન્યાસીઓ યોગ માર્ગના આરાધકો છે એને રોજ કોઈ બદામ પિસ્તાનું દૂધ દેવા જાતા નથી. અરણીની અંદર પૌષ્ટિક આહાર નથી, ત્યાં કોઈ ગુંદર પાકની પ્રભાવના ત્યાં નથી. અને છતાં એમની સાધના, આપણે તો ગુંદર પાક ખાઈને ઊંધે પણ દઈ છે, એની સાધનાઓ પરમ તત્વની નજીક પહોંચતી જાય છે. તો કે છે એવા જે છે જે પુરુષો માત્ર યોગ ધ્યાનાદિકના અભ્યાસ બળબળે, એના અભ્યાસમાં જે રત થયેલા છે, સ્થિત થયેલા છે, ચલિત નથી, પોતાના સ્વશક્તિમાં સ્થિત છે, એમાંના ઘણા પુરુષો ભવાંતરને જાણી શકે છે. એમને આવો કોઈ ઉઘાડ, આવી કોઈ સૂઝ, આવી કોઈ અંતરદૃષ્ટિ પ્રાપ્ત થઈ શકે છે, અને એમ બનવું એ કંઈ કલ્પિત પ્રકાર નથી. તમે કલ્પના નહીં માનો, આને કલ્પિત પ્રકાર નથી. જે પુરુષને આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન છે તેને ભવાંતરનું જ્ઞાન ઘટે છે. ક્યાંક ક્ષયોપશમના ભેદે, તારતમ્યતાના ભેદે ન પણ હોય, પણ આત્માનું પૂર્ણ શુદ્ધપણું જેને વર્તે છે એ તો નિશ્ચય તે જ્ઞાનને જાણે છે. અને આ જ્ઞાન જાણે છે એ શું બતાવે છે? તો કે આત્મા નિત્ય છે, અનુભવરૂપ છે, વસ્તુ છે, એ પ્રકારો અત્યંતપણે દ્રઢ થવા અર્થે શાસ્ત્રને વિશે તે પ્રસંગો કહેવામાં આવ્યા છે. સાહેબ, શાસ્ત્રમાં સિદ્ધાંત બતાવે પણ આવું શું કામ કથા બતાવી? જો દ્રષ્ટિ હોય તો કથા જ દેખાય. પછી તે કથા બહુ સાંભળી, કથા સાંભળી એટલે કથામાં સિદ્ધાંત નથી એ જાણ્યા? કથા તો સાંભળી પણ કથામાંથી સિદ્ધાંત જાણ્યા? તો કે છે કે એમાંથી સિદ્ધાંત શું મળ્યો? તો કે એક જ વ્યક્તિના આઠ આઠ પંદર પંદર ભાવની ગાથા હોય તો અહીંયા સાબિત થાય છે કે આત્મા નિત્ય છે, દેહ અનિત્ય છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, બાળા દિવય ત્રણ્યનો જ્ઞાન એકને થાય. અરે એક જ બધું જાણે છે એમ, બાળ યુવાનીને ઘડપણનું જ્ઞાન એકને જ થાય છે, બધું જ પોતાનું જાણે, ત્રણેય અવસ્થાઓને એમ, પોતાની જન્મોજન્મની અવસ્થા, ભવોભવની અવસ્થાને જાણે. તો કે છે ત્યાં આત્માનું નિત્યપણું આ કથાથી સિદ્ધાંતમાં દ્રઢ થયું. એ અત્યંતપણે દ્રઢ કરાવે છે કે એને એ જીવ છે જો ચાલ્યો આવે છે. સંબંધો બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, સંયોગો બદલાય છે, ગતિ બદલાય છે, યોની બદલાય છે, કુટુંબ બદલાય છે, સ્વજન બદલાય છે, ગોત્ર બદલાય છે, એના રૂપ બદલાય છે, એના દેહના આકાર બદલાય છે, પણ એ નહીં આત્મા છે. સુખ અને દુઃખની અનુભૂતિ કરનારો એકને એક જીવ પરંપરાએ ચાલ્યો જ આવે છે. આ કથાના કોકે છે કે આત્મા નિત્ય છે, એની સાથે સદૈવ હોય તો કર્મ છે, એ સિવાય કાંઈ બધું સાથે રહેતું નહીં. બાકીના બધા છૂટા પડી જાય, બધા સંયોગો બદલાઈ જાય, બધા સંબંધો તૂટી જાય, નવા સંબંધો સ્થાપિત થાય, પણ એક કર્મ પોતાનું શુભ અને અશુભ સાથે ને સાથે રહે. તો એ આત્મા નિત્ય છે, અનુભવરૂપ છે. આ અનુભવ જે સતત થયા કરે એ કોને થાય? બાળા દેવે ત્રણેયનું જ્ઞાન એકને થાય. એ જે એક છે એને જન્મ જન્મનો ભવાંતરનો અંદર અનુભવ થાય છે. એ અનુભવ કરનાર તો એક જ છે, એને અનુભવરૂપ છે. આત્મા છે એ કલ્પના નથી, અનુભવરૂપ છે, અનુભવ થાય છે એને. પૂર્વની કૃતિઓનો, પૂર્વના કર્મનો, એના વિપાકનો અનુભવ થાય છે, અનુભવરૂપ છે. અને વસ્તુ છે આ એક હકીકત છે. વસ્તુ છે એનો મતલબ ઇટ્સ અ ફેક્ટ, ઇટ્સ રિયલ, આ કોઈ કલ્પના નથી. આત્મા ભલે દેખાતો નથી એટલે નથી, આત્મા અરૂપી છે એટલે આત્મા નથી, અમૂર્ત છે એટલે નથી, અદ્રશ્ય છે એટલે નથી. આ લોજિક લગાવવું છે. એટલે દેખાય એટલી જ વસ્તુ જગતમાં છે, ન દેખાય નથી. તો આ વસ્તુનું જે ભાવ સ્વરૂપ છે એ પકડવું પડે. કેટલાય ભાવો એવા છે, હું કોઈનું અનિષ્ટ ચિંતન કરતો હોઉં તો દેખાય છે? કઈ નથી દેખાતું, છતાં નથી છે. તો ભાવ જગત પણ છે, દ્રવ્ય જગત પણ છે. એટલે વસ્તુ છે એ પ્રકાર અત્યંતપણે દ્રઢ થવા અર્થે શાસ્ત્રને વિશે તે પ્રસંગો કહેવામાં આવ્યા છે. ભાઈ, શાસ્ત્રમાં આ જે કથા વાર્તા કીધી છે, એ કથા વાર્તા એ નિમિત્ત છે. એના દ્વારા જગતના જીવોને આત્મા નિત્ય છે, અનુભવરૂપ છે અને વસ્તુ છે. કર્મ એ પણ વસ્તુ છે, એનો નાશ નથી થઈ શકતો. જ્યાં સુધી ભોગવાતા નથી ત્યાં સુધી જીવની સાથે જ રહીએ છે. અરે, જીવ ભલે ને દેહ બદલાવે, યોની બદલાવે, ગતિ બદલાવે, બધું જ બદલાતું જાય એનું, છતાં કર્મ સાથે 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 ને સાથે જ રહીએ છે. અભાગ્યો જ્યાં જાય ત્યાં એનું ભાગ્ય બે ડગલા આગળ ને આગળ જ હોય છે. ઘણી વાર થાય ને, હવે આ તો છૂટી, હવે કંટાળા, આ તારા છૂટવાથી, ભાગ્ય તારાથી છૂટશે નહીં. તું સંયોગોથી છૂટવા માટે થઈને આર્તનાદ કરે છે કે હવે આનાથી તો અમે છૂટીએ તો સારું, આ શરીરથી, આ સ્વજનોથી, આ સંબંધથી અને આ સંયોગોથી, આ ધંધાથી, આ વડગણથી, આ પડોજણથી, આ સંસારથી, એમ કરીને ઘણા લોકો બસ હવે પ્રભુ હે મારે નાથ દોરી ખેંચી લેતું, હવે બધી વાત સાચી પણ તું છૂટીશ, આ તારા કર્મ સ્ટોકમાં હશે, ત્યાં સુધી તું છૂટી શકીશ નહીં. તને બંધન કર્મથી છે, સંયોગોથી નથી. સંયોગોથી છૂટવાની વાત છોડી દે, સંબંધથી છૂટવાની વાત છોડી દે, કર્મથી છૂટી જા. આ સંયોગોને જોડનાર કોઈ તત્વ હોય તો કર્મ છે. જો કર્મ નથી તો કોઈ જગતનો કોઈ સંયોગ, કોઈ સંબંધ, કોઈ વસ્તુ, કોઈ પદાર્થ તને ક્યાંય રોકનાર નથી કે બાંધનાર નથી. મૂળ દ્રષ્ટિ કર, ઘા ક્યાં મારવાનો છે સમજી લે. કર્મ જો નહીં હોય, કર્મ કપાઈ જશે, કર્મનો ક્ષય થશે, કર્મ મંદ થશે, કર્મ ક્ષીણ થશે, મુક્તિ તેટલા પ્રમાણમાં થશે. સરસ રીતે એને વસ્તુ સમજાવવા આ કથાનકો ઉપયોગી છે. માટે શાસ્ત્રમાં આ બધા પ્રસંગો કીધા છે. એ પ્રસંગોમાં આ બધાય છૂટા છે, એનું કારણ એ કર્મથી છૂટા છે. અને બધા ઉપર આપદાઓ આવી, પીડાઓ આવી, એવા બધા વર્ણનો આવે છે. સુખના પણ વર્ણનો આવે છે અને દુઃખના પણ આવે છે. ત્યારે જ્ઞાની પુરુષો કહે છે કે એણે કરેલો અશુભ ભાવ, એણે કરેલો શુભ ભાવ, આ એનું પણ પુણ્ય અને પાપના પરિણામ રૂપ આ જગત છે. પુણ્ય અને પાપથી છુટકારો જેથી થઈ ગયો, અને પુણ્ય અને પાપ શુભ અને અશુભ ભાવનું પરિણામ છે. એ ભાવ કરનાર બીજો કોઈ નથી, પોતાના આત્મા સિવાય, પોતા સિવાય આ ભાવ કોઈ કરી શકે એમ નથી. શરીરમાં ભાવ કરવાની કોઈ શક્તિ નથી. જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. કૃપાળુદેવ કહે છે આ જળમાં ક્યાં પ્રેરણાનો સ્વભાવ હતો? તમે જરા જળ અને ચેતનના ધર્મનો વિચાર તો કરો. ભવાંતરનું જો સ્પષ્ટ જ્ઞાન કોઈને થતું ન હોય તો આત્માનું સ્પષ્ટ જ્ઞાન પણ કોઈને થતું નથી એમ કહેવા તુલ્ય છે. તથાપિ એમ તો નથી, આત્માનું સ્પષ્ટ જ્ઞાન થાય છે અને ભવાંતર પણ સ્પષ્ટ ભાસે છે. પોતાના તેમજ પરના ભવ જાણવાનું જ્ઞાન કોઈ પ્રકારે વિસંવાદપણાને પામતું નથી.